un conductor que ya rompe la pierna. Yo sigue otras siete metros en uno pinche como un niño que ya sabe que está aquí. Y la claro, se ha muerto la pierna. No está acá y para propiar. Ya está dinámica. Picado por tener un sucesor para Barno, por más plata, ya había teatro y que va, no puso un coche. Un palma de él y de Jati Nati, no le puso más, no sé, que me está esto por más mañana. Ahí está en lo que va, no sé, que me está esto por más mañana. Ya ni que va. No puto un negocio, han probado a todos. Nacimos gentiles, amarillos por ti. Porque es lo mal que yo sea, me llora que ha explicado. Tanto fruta de energía. Yo es mal que no se explica más. Un río que mata acá. Es la alma de un dolor. तो बड़ों की बाइक मैंने खेती ने दूध में काटे सेम अमृतचंद्र आचार्य भगवान मात्र बे डिटी रखी गया उनको आचार्य हिमा क्रिया विस्तार टीका बेडिटी माने चल गया 1,800 किलोमीटर आचार्य ने टीका बेडिटी लंबो समझते करुण आ गया टीका तुम्हारी जयचंद पंडित ने संस्कृत इन्हें ख्याल है उनका संस्कृत कोई ढंग से नहीं आम नाम शास्त्र मारे जैसे एटले अनुवाद गुजारी भाषा में एक कॉपी दूसरे ना तुम्हारी अनुवाद के लिए हिंदी इन्हें जो भले हिंदी अनुवाद करो पर अनुवाद के कोई ढंग से नहीं એટલે પોતે ટીકાનો વિસ્તાર છે ટીકાની ટીકાની પર ટીકાનો વિસ્તાર પોતે 45 વર્ષ સુધી ગયો એ તો બધા 500 વર્ષ કે 1,000 વર્ષ 1,200 જેવું તો ત્યાં સુધી આ સમય સાથે એક ઉપર લેતો છે ઓછો પૂરું થયું આ કાળમાં આયુ ઓછા છે 100 વર્ષ કે બહુના આયુ છે એને આ 45 વર્ષ સુધી 19 વાર તો જાહેર સભામાં વ્યાખ્યાન આપ્યું અને અંદરમાં તો સેંકડો વખત પોતે બોલતા હતા અંદરમાં તો સેંકડો વખત અત્યંત બોલી એવી અપૂર્વ સાંભળીને અપૂર્વ ટીકા એની તીરની ગાથા છે સમ્યક દર્શન હવા માટેની ગાથા છે રાત લે થી લઈને જાણે કરતા બધી છૂટી જાય અસરતા એવા જ્ઞાતામાં દ્રષ્ટિ આવતા અનુભવ થાય એમાં ટીકા ચાલે છે આશરો કવાયું ને આશરો કરનાર બંને આશરો છે ભાવ આશરો નીકળી આશરો સંવર થવાયું સૌભાગ્ય અને સંવર કરનાર એ ભાવ સવારે જીવના પરિણામ છે જીવના પરિણામ છે પણ જીવ નથી જીવ એનાથી જીવ ભિન્ન છે જીવના પરિણામ કહેતા જાણે એ જ જીવ છે એવી પર્યાય દ્રષ્ટિવાળાને પર્યાયમાં જીવની ક્રાંતિ થાય છે મેયમાંથી ને પરમાંથી તો ક્રાંતિ છૂટે પણ પર્યાયમાંથી પર્યાયને જીવ માનવાની ક્રાંતિ છૂટવી બહુ મુશ્કેલ છે કેમ કે દેહ મન વાણી એ તો એના પરિણામની સત્તામાં નથી પણ આ નવતત્વના જે પર્યાયો પ્રગટ થાય છે એ તો પ્રમાણ જ્ઞાનથી જોઈએ તો એની સત્તામાં છે શુદ્ધ નહીંથી જોઈએ તો એની સત્તાની બહાર છે એની સત્તામાં પણ એ પરિણામ આવતા પ્રમાણ જ્ઞાનની ઈચ્છાથી જોઈએ તો એ આખું પ્રમાણ જોઈએ પડે સ્વરૂપ એની સત્તામાં થાય છે એમ કહેવાય પણ એ ટીકાળી સામાન્ય સ્વભાવને લક્ષમાં લેતા અહંકારી સ્વભાવ દ્રઢ સ્વભાવમાં આ નવ શબ્દોનું અસ્તિત્વ દેખાતું નથી. એમ અહીંયા કહે છે કે ભાવ સંવર છે જીવના પરિણામ કહો, પણ જે જીવ નથી જીવની સત્તામાં પ્રતિષ્ઠા પામતા નથી, પરિણામ ઉપર પટકરે છે. પાણીમાં તેલનું ટીપું ઉપર પથરે પણ પાણી ન થાય, પાણી મય ન થાય, પાણીમાં પ્રવેશી ન શકે, એમ અનિત્ય સાપેક્ષ નાશવાન જે ભાવો છે નવ તત્વ, એ અવિનાશી તત્વની બહાર છે, એ અંદરમાં પ્રવેશ કરતા, એટલે અંદરમાં અત્યંત ભિન્નતા છે. દ્રવ્ય પર્યાય વચ્ચે સર્વથા ભિન્ન છે એમ જીવ અધિકાર પૂરો કરતા આચાર્ય ભગવાન ફરમાવે છે કે સમ્યક દર્શનના ચારિત્રુપે પરણેલો આત્મા એ આ નવ તત્વને ભિન્નપણે જાણે છે, અત્યંત ભિન્ન સરળતા ભિન્નપણે જાણે છે. તેથી આત્મા શુદ્ધ છે એમ અમે જાણીએ છીએ, પરિણામ ભિન્ન છે માટે આત્મા શુદ્ધ છે. મોક્ષ માર્ગ રૂપે પરમેલા ધર્માત્મા ફરમાવે છે તો કહે છે કે આ ભાવ સંવર્ત પર્યાયમાં થાય એ પર્યાય દ્રવ્યમાં પ્રવેશ પામતી નથી. અને દ્રવ્ય સંવર્ત એ જૂના કર્મ નવા કર્મનું આવાગમન અટકવું, જેમ કે તીર્થંકર કર્મની પ્રકૃતિ આવતી નથી, એવી ઘણી કર્મની પ્રકૃતિ નથી આવતી, તો તેને સંવર્તક કહેવામાં આવે છે. નિર્જરા જૂના કર્મનો અભાવ થાય, પરિણામ આવે એનો પણ ક્ષય થાય, એને નિર્જરા તત્વ કહેવામાં આવે છે. સંવર્ત કરનાર બંને નિર્જરા યોગ અને નિર્જરા કરનાર બંને નિર્જરા છે. બંધાવા યોગ અને બંધન કરનાર ભાવ બંધ જીવની પર્યાયમાં અને બંધનામ નિમિત્તભૂત જૂના કર્મનો ઉદય દર્શન હોવાથી ચારિત્ર હોવાથી એ બંને બંધ છે, એક ભાવબંધ ને એક દ્રવ્ય બંધ. ભાવબંધ ને દ્રવ્ય બંધ થી ભિન્ન આત્મા છે. મુક્ત સ્વભાવી ત્રણેકાળ મુક્ત સ્વભાવી આત્મા દ્રવ્યને ભાવબંધ લાગુ પડતો નથી, તો દ્રવ્ય બંધ તો ક્યાંથી લાગુ પડે? ભાવબંધ અત્યંત ભિન્ન છે. નિકાળ મહોત્સવથી ભગવાન જે આત્મા દ્રષ્ટિનો વિષય છે એનાથી આ મિથ્યાત્વાદીના ભાવો અત્યંત ભિન્ન છે. મોક્ષ થવા યોગ્ય મોક્ષનો આત્મા કરનાર નથી, કેમ કે મોક્ષની પર્યાય આત્માથી સર્વથા ભિન્ન છે. ભેદથી જુઓ તો એ પરદ્રવ્ય છે, વર્તમાન મોક્ષ નથી. મોક્ષની પર્યાયનો વિચાર કરે અત્યારે કોઈ જીવ, દ્રવ્ય આ દ્રવ્ય છે અને આ મોક્ષની પર્યાય થાય છે આઠકર્મના અભાવપૂર્વક, એમ કોઈ વિચાર કરે તો એ જે ભેદ છે એ આત્માથી સર્વથા ભિન્ન દેખાય છે. એનું નામ ભાવ મોક્ષ છે. આઠકર્મનો અભાવ થવો એનું નામ દ્રવ્ય મોક્ષ છે. ભાવ મોક્ષ સ્વતંત્ર અને દ્રવ્ય મોક્ષ પણ સ્વતંત્ર. સંચિત જ્ઞાન દર્શાતી જ્ઞાનીઓ અથવા જ્ઞાનીઓ એને સમજાવે ત્યારે નિમિત્તને મિત્તિકથી સમજાવે છે, પછી કહે છે કે નિમિત્તને મિત્તિક શબ્દનો પણ અભાવ છે. ભૂતાર્થ નહીંથી જાણે ત્યારે હું મોક્ષની પર્યાયનો વિચાર કરું છું તો એ થવા યોગ થાય છે. એ કર્મના અભાવથી પણ થતી નથી, પર્યાય સર અહેતુક છે. કર્મનો અભાવ થાય ત્યારે મોક્ષ થાય એ શિષ્યોને સમજાવવા માટે છે, કેમ કે શિષ્યો વ્યવહાર દ્વારા જ પરમાત્માને સમજી શકે છે, એટલે નાસ્તિથી સમજાવે એને, અસ્તિથી સમજાવતા થવા યોગ થાય છે. કર્મના અભાવની એમાં અપેક્ષા કાઢી નાખતો હોય, સતને અપેક્ષાની જરૂર નથી, પર્યાયને નિરપેક્ષ જાણતું, પર્યાયને નિર્દેશ જાણવી એ અપૂર્વચિત છે. પર્યાયને સાપેક્ષ જાણતા કરતા બધી રહી ગઈ. નિરપેક્ષપણે જાણતા થવાયોગ થાય છે એમ જાણ્યું. જ્યાં થવાયોગ થાય એમ જાણે તો કરતા બધી છૂટી જાય છે. અકર્તા એવો દ્રશ્યો આવ દ્રષ્ટિમાં આવી જાય છે, અનુભવ થઈ જાય છે. મોક્ષ થવાયોગ થાય છે. આત્મા અત્યાર સુધી જેટલા સુધી પરમાત્મા પ્યારે એ મોક્ષ કર્યો નથી એમ એનો મોક્ષ થયો નથી, એની પર્યાયનો મોક્ષ થયો એટલું જાણવામાં આવે છે. આઠ કર્મથી મોક્ષ થયો એમ જાણવામાં આવતું નથી. આત્માએ મોક્ષ કર્યો એમ પણ જાણવામાં આવતું નથી. મોક્ષ થયો એમ જાણવામાં આવે, પણ મોક્ષને મેં કર્યો એમ છે. કેમ કે મોક્ષની પર્યાયને પણ હું ભૂતાર્થથી જાણ, પર્યાયને પર્યાય સ્વભાવથી જાણ, પર્યાયને એના તત્ સમયના સ્વભાવથી જાણ. તે સમયનો એ મોક્ષ પર્યાય થવાનો કાળ છે અને પરિપૂર્ણ મોક્ષ અવસ્થા કેવળની થઈ ગઈ છે એમ જાણીશ તો તને કરતા બુદ્ધિ સુધી જશે ને આત્મનુભવ થશે. ત્યાં સુધી પર્યાયને હું કરું છું, હજી તો આઠ કર્મને કરું છું ને શરીરને કરું છું ને આ સમાજના કામ હું કરું છું, દુકાન હું ચલાવું છું, આ મારી બુદ્ધિથી હું પૈસા કમાવું, ચૂક્યું બરા પ્રભુ. તું તો જાણનાર છો ને, તું ક્યાં કરનાર છો? એ રમણી બેન કરનાર છો શું કહ્યું? પ્રભુ તું જાણનાર છો, ચક્ષુ જેમ જાણે દ્રશ્ય પદાર્થ કઈ કરે એમ આ જ્ઞાન ચક્ષુ આત્માની આત્માને જાણે ને જાણતા જાણતા એ જણાય એવી વસ્તુની સ્થિતિ છે. મોક્ષ થવાયોગ થાય છે અને એનું કરતા પણ આત્મામાં નથી, નિમિત્ત કરતો આ નથી. તો મોક્ષ કર્મનો અભાવ થયો માટે થયો એટલું નિરપેક્ષપૂર્વક સાપેક્ષનું જ્ઞાન કરાય. પહેલાં નિરપેક્ષથી જાણ કે આત્માથી પણ થાય, આત્મા એમાં નિમિત્ત પણ નથી, કર્મથી ન થાય ને કર્મ એમાં નિમિત્ત પણ નથી. એ પર્યાયને સત હેતુ નિરપેક્ષ જાણ અને નિરપેક્ષ જાણ્યા પછી એને સાપેક્ષનું જ્ઞાન પણ થાય છે. નિરપેક્ષ જાણવું તે નિશ્ચય છે, સાપેક્ષથી જાણવું તે વ્યવહાર છે. કર્મનો અભાવ થયો એ પણ કહેવાય, આત્મા પરિણમે છે માટે આત્માનું લક્ષ્યનું માટે આત્માએ પરિણામ કર્યા એમ પણ વ્યવહાર કહેવાય. આ પણ પેલો નિશ્ચયથી જાણ. આ નિશ્ચયને છોડી અજે શુદ્ધ નહીં બંધ છે, અજે શુદ્ધ નહીં બંધ રહે, શુદ્ધ નહીં મોક્ષ એ નિચોડ એમ આવે છે ને એ નિચોડ. આ ગ્રંથતા સંહિતાનો આ સાર કયો? સાર બનારસીદાસ થયા 400 વર્ષ પહેલા આગ્રામાં પેલા સંહિતા વાંચીને શૃંગારી થઈ ગયા હતા. ગુરુ મળ્યા નહીં એ વખતે એની પર્યાયની યોગ્યતા પાકી નહીં, શૃંગારી થઈ ગયા. અને પછી તો આત્મભાન થયું, સમય દ્રષ્ટિ થઈ ગયા, પછી એને આ નીકળ્યું. એમ કહે છે કે મોક્ષ થવાયોગ થાય છે, મોક્ષનો હું કરનાર નથી. કેમ કે આત્મા કરતા છે, નિષ્ક્રિય આત્મા સક્રિય પરિણામને કરે નહીં. પરિણામ સક્રિય છે ને દ્રવ્ય નિષ્ક્રિય છે. 320 કાથામાં વાત લીધી છે. આ આત્મા પરિણામનું કેમ કરતા નથી એનું કારણ કહો. કે તદરૂપો ન ભવતી, તે રૂપે આત્મા પર્યાય રૂપે રાગ રૂપે વિતરાગ ભાવ રૂપે કે મોક્ષ રૂપે થતો તે રૂપે થાય તો તેને કરે, પણ તે રૂપે થતો નથી. માટે આત્મામાં કટ્ટાપણાનો ટીકાળ અભાવ છે. એ બંને મોક્ષ, કારણ કે એકને જ એટલે એકલો આત્મા ને એકલો અજીવ ઉદ્ગલ, એ બે એકલો એકલો નવ તત્વ રૂપે એ ઉત્પત્તિ ન થાય. બે નો સંબંધ થાય, સદભાવ સંબંધે ઉંડપા પાત્રો બંધમાં થાય, અને એ બેનો અભાવ થાય ખ્યાલમાં આવ્યો તો સંવરજરાને મોક્ષ થાય. પણ એકલો એકલો આત્મા પોતે પરિણામ સ્વભાવ વાળો હોવા છતાં પણ નવ તત્વોમાં એ આત્મા નિમિત્ત થતો નથી. એકલો એકલો આત્મા નવ તત્વ રૂપે પરણતો નથી. જેમ અજીવ તત્વ નિમિત્તપણે જે છે એના નામ પણ આ નામ છે એવા જ નામ અહીંયા છે. અહીંયા ભાવ પણ તોલા, અહીંયા સંવર, તો એનું નામ એ સંવર. એ બે પ્રકારના જીવ અને અજીવના પરિણામો જે થાય છે બેના સંબંધથી થાય છે પોતાની યોગ્યતાથી. પણ એ વખતે સદભાવ અને અભાવ એમાં નિમિત્ત હોય છે. તો કહે છે કારણ કે એકને જ પોતાની બે એક બંધ અધિકારમાં દ્રષ્ટાંત આપ્યો છે. સ્ફટિકમણીનો એ સ્ફટિકમણી પોતે સ્વચ્છ છે અને પરિણમન સ્વભાવ વાળું દ્રવ્ય છે, કુતત નથી. તો પણ એકલો એકલો એ રાતા રંગરૂપે પરિણમતો નથી, પણ એમાં એ ફૂલ આદિની જ્યાં એમાં નિમિત્ત પડે છે ત્યારે પરિણમે છે એની યોગ્યતાથી. પણ એમાં નિમિત્ત સ્ફટિક મણીનો સ્વભાવ નિમિત્ત નથી, પણ નિમિત્ત પરિણમે જો એમ. એવી રીતે જીવ અને અજીવ બે તત્વો, બે દ્રવ્યો એકલા એકલા પોતે નવ ભેદ રૂપે પરિણમે નહીં. બેનો સંબંધ થાય તો નવ રૂપે પરિણમે છે. કારણ કે એકને પોતાની મેળે બે લઈ લેવા, જીવ ને અજીવ. કુન પાપ આશ્રવ સુવર્ણ જરા બંધ મોક્ષ ની ઉત્પત્તિ સિદ્ધિ બનતી નથી. ભેદો ભેદ નો ઉત્પાદક દ્રવ્ય તો નથી, પણ ભેદ ના ઉત્પન્ન થવામાં નિમિત્ત કારણ પણ આત્મા. જો મોક્ષ માં નિમિત્ત હોય તો આત્મા તો અનાદી અંત છે, એમ મોક્ષ થતો નથી. એકલો એકલો મોક્ષ રૂપે પરણતો નથી. પરના સંગ અને અસંગ, સદભાવ અને અભાવ એના કારણે નવના ભેદ ઉત્પન્ન થાય છે. તે બંને જીવ અને અજીવ છે. એક જીવના પરિણામ અને એક બંને જીવ છે એટલે નવે તત્વ જીવ છે એમને એનો અર્થ કરવો. બંને જીવના પરિણામ છે, એક જીવના પરિણામ ને એક અજીવના પરિણામ. એક જીવના પરિણામ નવ નવે અહીંયા ઉત્પન્ન થાય છે અને નવ બીજે ઉત્પન્ન થાય છે. આત્માથી બહાર, આત્માના દ્રવ્યગુણ પર્યાયથી બહાર ઉત્પન્ન થાય છે. અને આ નવ તત્વ આત્માના દ્રવ્ય સ્વભાવની બહાર પર્યાય સ્વભાવમાં ઉત્પન્ન થાય છે. દ્રવ્ય સ્વભાવમાં નવના ભેદ ઉત્પન્ન થતા શું કહ્યું? નવના ભેદો જે ઉત્પન્ન થાય છે ને એ આત્માના દ્રવ્ય સ્વભાવમાં ઉત્પન્ન થતા નથી. દ્રવ્ય સ્વભાવની બહાર પર્યાય સ્વભાવ છે, એ પર્યાય સ્વભાવમાં નવના ભેદ ઉત્પન્ન થાય. એ થાય છે નિરપેક્ષ એની યોગ્યતાથી, એની યોગ્યતાથી. પણ એમાં નિમિત્ત કારણ અજીવ છે. એ અજીવમાં પૂર્ણ થાય ને જીવમાં પૂર્ણ થાય, અજીવમાં પાપ થાય ને જીવમાં પણ પાપ થાય થાય ત્યાં સુધી. હો આ એ જેવો નિયમ નહીં, સ્વભાવને છોડીને લક્ષ કરે તો એ બંને જીવ ને અજીવ છે. નવે તત્વ જીવ કહેવાય. જીવના પરિણામને ઉપચારથી જીવ કહેવામાં આવે છે, અજીવના પરિણામને ઉપચારથી અજીવ કહેવામાં આવે છે. અર્થાત તે બબેમાં એક જીવ છે ને બીજું અજીવ છે. થવા યોગ ને કરનાર, થવા યોગ ને કરનાર એ બેનો પાઠ પૂરો થયો. હવે મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ એ બેની વાત કરે છે. જો બીજો પારો શરૂ થયો હોય, એક પારો પૂરો છૂટી કાઢ. બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો અંતર આત્માની દ્રષ્ટિથી ન જોઈએ, અને કર્મના સંબંધથી જોઈએ તો, દેહ દ્રષ્ટિથી જોઈએ તો, રાગની દ્રષ્ટિથી જોઈએ તો, એકત્વ બુદ્ધિ કરીને જોઈએ તો, સ્વભાવને છોડીને વિભાવને પોતાનું માનવાનું કરીને પરણમે તો, દ્રષ્ટિથી જોઈએ તો, જીવ પુદ્ગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને આ કર્મનો સંબંધ આત્માને અનાદિનો છે, પણ સંયોગ સંબંધ છે, તાદાત્મ સંબંધ નથી, નિમિત્તરૂપ સંબંધ છે. પર્યાયની સાથે આ કર્મનો ઉદ્ગમનો નિમિત્તરૂપ સંબંધ છે. પર્યાય ક્ષણિક ઉપાદાન છે, આત્મા ત્રિકાળી ઉપાદાન છે, પર્યાય ક્ષણિક ઉપાદાન છે, અને જળ કર્મ એ નિમિત્ત છે. એવો સંબંધ અનાદિનો છે, જેમ ખાણમાંથી સોનું મેલું નીકળે છે અને પછી એને શોધે છે તો સુવર્ણ શુદ્ધ થઈ જાય છે, એમાં આત્મા અનાદિનો પોતાના સ્વભાવને ભૂલીને પરભાવને પરદ્રવ્યને મારું માની માનીને અજ્ઞાની થયો થતો, અજ્ઞાનના નિમિત્તે, આત્માના નિમિત્તે નહીં, અજ્ઞાનના નિમિત્તે કર્મનો બંધ થાય છે. એ વખતે જ્ઞાયક તત્વ મોજૂદ છે, અજ્ઞાન ભાવના કાળે પણ અજ્ઞાનની પર્યાયથી જીવ તત્વ સામાન્ય ભિન્ન રહેલો છે. એ કર્મના બંધમાં નિમિત્ત હતું અજ્ઞાનીને પણ એનો એક સમયનો અજ્ઞાન ભાવ જળ કર્મ બંધાય એમાં નિમિત્ત થાય છે, પણ ભગવાન આત્મા નિમિત્ત હતો એના ઉપરથી સ્થિત થાય છે કે આત્માને આશરો ભિન્ન છે. એટલો વિચાર કરે તો ભેદના થઈ જાય. શું કહ્યું કે અજ્ઞાનીનું અજ્ઞાન ભાવ કર્મ બંધમાં નિમિત્ત થાય છે. ઉપાદાન પણ એ કરતા તો કર્મ છે, એમાં એ પ્રવેશીને એ કર્મને બાંધે છે કે કર્મને બોલાવે છે એમ છે નહીં, પણ અહીંયા અજ્ઞાન ભાવ પ્રગટ થાય છે ત્યારે યોગાનુયોગ સામે કર્મની પ્રકૃતિનો આશ્રય થઈને બંધાય છે. એવા કાળે પણ ભગવાન આત્મા તો એનો નિમિત્ત કરતા પણ બનતો નથી. જો એક સમય પણ નિમિત્ત કરતા બને તો નિત્ય નિમિત્ત કરતાનો દોષ આવતા કોઈ કાળે નિમિત્ત કરતા પણ છૂટે નહીં. માટે નિમિત્ત કરતા પણ નથી અજ્ઞાનીનો આત્મા. જ્ઞાનીનો આત્મા તો કર્મબંધનું કારણ જ નથી, અથવા એના આત્માના પરિણામ પણ કર્મબંધનું નિમિત્ત કારણ નથી, પણ અજ્ઞાનીના આત્માના પરિણામ જે છે પરભાવને પોતાના માને છે, એવું અજ્ઞાન ભાવ નવા કર્મના બંધમાં નિમિત્ત થાય છે. એવું બાર સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો અનાદિકાળની કથા કરે છે કે જીવ પુદ્ગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને, પર્યાયની સમીપ જઈને, એની અવસ્થાની સમીપ જઈને, નજીક જઈને જીવના પરિણામ એની પરિણામ ઉપર લક્ષ્યાંક જોવામાં આવે તો એને કર્મનો સંબંધ અનાદિનો છે. એ કર્મનો સંબંધ છે તે અપેક્ષા એ અવસ્થા દ્રષ્ટિથી જોઈએ તો એ સત્યાર્થે ભૂતાર છે. એમ એક પણ અનુભવ કરતા અહીંયા છે જીવને પુદ્ગલને એક પણ જયારે અનુભવ કરે આત્મા, ત્યારે આ નવ તત્વમાં કરતા બુદ્ધિ થઈ જાય છે. એક પણ અનુભવે જયારે હું કરતા ને આ પરિણામ મારું કર્મ એવી એની મિથ્યા બુદ્ધિ થઈ જાય છે. અને હું જ્ઞાતા અને આ પરિણામ મારું જ્ઞેય, એવી જ્ઞાતા જ બુદ્ધિ થઈ જાય છે. બે મિથ્યા દ્રષ્ટિ છે, બે ભાવ મિથ્યાત્વ છે. આ પરિણામ જે થાય છે એનો હું કરતા છું એક પણ અનુભવે છે એમ લખ્યું ને. વેદનાનો અભાવ છે, વેદનાની શક્તિ મેળાઈ ગઈ છે. પરિણામ અને અપરિણામ તત્વ બે ભિન્ન છે એ ખ્યાલમાં આવતું નથી. એક પણ અનુભવે છે. હવે આત્મા અને આત્માના પરિણામ જુદા કેમ કરો? શરીરને જુદું કયો તો ઠીક છે, સમજાય એ વાત છે, પણ આત્મા અને આત્મામાં થતા પરિણામ એટલે કે પ્રમાણના દ્રવ્યથી જોવામાં આવે તો એ આત્મામાં થાય છે. શુદ્ધ નીતિ જોઈએ તો એ આત્મામાં થતા નથી. નઈ જ્ઞાનથી જોતા એની સત્તામાં નથી. અને નઈ જ્ઞાનને છોડીને આગમ પદ્ધતિના પ્રમાણથી જોવે તો એની સત્તામાં થાય છે. અધ્યાત્મ પદ્ધતિ તો એમાં થતા ડાગે એમાં થતો નથી. પણ ગુરુદેવ ધર્માવતા હતા કે આ વેપારીને પાપના વેપારની આડે કાંઈ એને છૂટતો નથી વિચારવાનું કે મારું શું થશે. અહીંથી જાય તો કઈ બાકીના ઘર ક્યાંય નથી. કોઈ આવો નહીં કે દ્રવ્ય જુદું, ક્ષેત્ર જુદું, કાળ જુદું, બધું ભાવ વધારે વધારે બધાને આ ક્ષેત્રમાં જાય. કોઈ આવો નથી. રશિયાને અમેરિકામાં કોઈ જાય તો આવો કે આપણને કોઈ ઓળખે નહીં આપણને. દાખલો સમજી ગયા. એમ કે છે કે તું મનુષ્યો મળ્યો છે, કામ કરી લે, નકર આ તક હોઈ જશે. પાછો મનુષ્ય બહુ મળવો, સાચા જે મળવો બધું જ વાત છે. શું કે છે કે આ આત્માને રાગ એની એકપણાની બુદ્ધિથી જોવામાં આવે તો આત્માને શરીર એક છે એવી મિથ્યા બુદ્ધિ અજ્ઞાન ભાવથી જોવામાં આવે તો આ નવે તત્વ ભૂતાર્થ સત્ય છે. એટલે કે હું આને કરું છું, હું આને ભોગવું છું, એવું અજ્ઞાન સાચું છે. એનું જે અજ્ઞાન થયું એ અજ્ઞાન ભાવ પણ એક સમયનું સત છે. અજ્ઞાન કઈ સસલાના શિંગડા જેવું નથી. અભાવ થાય ત્યારે અવસ્તુ થાય, ભાવ હોય ત્યાં સુધી છે. અજ્ઞાન વસ્તુ એમ નથી. સત્યાર્થે ભૂતાર્થ એવું અજ્ઞાન પણ છે, ભલે એક સમયનું, પણ અજ્ઞાન પણ છે. એ અજ્ઞાનનું કારણ આપ્યું કે જીવ અને અજીવની એકપણાની માન્યતા. આત્માને રાગ ભિન્ન હોવા છતાં રાગ ને આત્મા એક છે એવી ભ્રાંતિ થઈ છે. તેથી રાગનો હું કરતા છું એવી કરતા બુદ્ધિ, અને રાગનો હું જ્ઞાતા છું એવી જ્ઞાતા બુદ્ધિ, એ અજ્ઞાનમાંથી જન્મેલા કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિના બે દોષ ઉત્પન્ન થાય છે. અજ્ઞાન એક છે, અજ્ઞાન ચેતના એક છે, એના પેટા ભેદ બે છે. કર્તા બુદ્ધિથી મિથ્યાત્વ છે અને જ્ઞાતા બુદ્ધિથી અજ્ઞાન છે. એક પણ અનુભવ કરતા એ અજ્ઞાન છે, એ સત્ય છે. પર્યાય દ્રષ્ટિથી પર્યાય છે, પર્યાયમાં અજ્ઞાન થયું છે. અજ્ઞાનનું કારણ બે ની ભિન્નતા હોવા છતાં બે ને એક માને છે. દેહ અને આત્મા ભિન્ન છે છતાં માને એક માને, દેહ કઈ આત્મા છે. એમ પુણ્ય ને પાપના પરિણામ એ આત્માના જ પરિણામ છે, ને આત્મા કરે છે ને આત્મા એના ફળને ભોગવે છે. એ છે એવી વિપરીત માન્યતાથી જે અજ્ઞાન ઉભું થયું એ એક સમયનું સત છે. છે પણ છે એ નથી, પણ નથી એમ નહીં છે. જ્યાં સુધી સમીકૃત ન થાય જ્યાં સુધી પર્યાયમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચરિત્ર છે, છે પણ એનો સ્વભાવ નથી, પણ એના સ્વભાવની ખબર નથી. એને સ્વભાવ માને છે, વિભાવને સ્વભાવ માની બેઠો છે. સ્વભાવ ને વિભાવ ની એકતા કરીને બેઠો, એક પણ અનુભવ કરતા, એમ લખ્યું, બે તત્વ ને એક પણ અનુભવ કરતા, અનુભવ કરતા એટલે એમ જાણીને, એમ માનીને પ્રણમતા, આ નવ તત્વો ઉતાર સત્યા છે. એમાં સંવર નિજરા ને મોક્ષ એ સમ્યક પ્રકારે શુદ્ધતા એમાં નથી, પણ અપેક્ષા એ તેને સંવર નિજરા ને મોક્ષ કહેવાય. પરિણામને નવી કર્મની પ્રકૃતિ કેટલીક આવતી નથી, માટે એને સંવર કહેવાય. જૂની કર્મની પ્રકૃતિ કરે છે, માટે એને નિજરા કહેવાય. અને કર્મ એટલે ક્ષય થાય છે, માટે એને મોક્ષ કહેવાય. એ ત્રણેય તત્વો અજ્ઞાની પાસે છે. નવ તત્વ રૂપે પરિણમો છે, માટે મિથ્યા દ્રષ્ટિ છે. અહીંયા નવ તત્વ રૂપે છે, એ નવ તત્વમાં એકતા કરીને પરિણમે છે, માટે નવ ઉભા થયા. અજ્ઞાનીને નવ ઉભા થયા, જ્ઞાનીને નવ ઉભા થશે. અજ્ઞાનીને નવ ઉભા થાય છે, એમાં એની પર્યાય પર દ્રષ્ટિ હોવાથી આનો કરતા હું છું, નાનો ભોગતા હું છું, નાનો જ્ઞાતા પણ હું છું. કરતા કર્મ સંબંધ પર્યાય સાથે બાંધે છે, અને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પર્યાયની સાથે બાંધ્યો છે. એને પર્યાયની સાથે કરતા કર્મ સંબંધનો અભાવ છે, અને જ્ઞાતા જ્ઞેય સંબંધનો પણ અભાવ છે, પણ એને ખ્યાલમાં આવતું, અકર્તા દ્રવ્ય ખ્યાલમાં આવતું નથી, અને જ્ઞાયક તત્વ ખ્યાલમાં આવતું નથી. એમ નિરપેક્ષ નહીં થી તો એને પર્યાય ને જોયો નથી, નિરપેક્ષ થી દ્રવ્ય ને તો જોયું નહીં, એટલે દ્રવ્ય સ્વભાવ તિરોભૂત થઈ ગયો. હવે પર્યાય ને પણ નિરપેક્ષ થી જોતો નથી, એટલે જ્ઞાન તિરોભૂત થાય છે, એટલે અજ્ઞાન ઉભું થાય છે. અને અજ્ઞાનમાં એકત્વ ભાસે છે, અજ્ઞાનમાં ભિન્નત્વ ભાસતું આ તો કોઈ ટીકા છે, બીજી ટીકા જિંગલમાં રહીને તાલપત્ર ઉપર કલમ ચલાવી. એ છે કે અનાદિકાળનું અજ્ઞાન છે. અજ્ઞાન એટલે શું? કે સ્વ અને પરની ભિન્નતા હોવા છતાં સ્વ અને પર એક ભાસે છે, એક થતું નથી, એક જેવું લાગે છે. દેહ ને આત્મા, રાગ ને આત્મા, પર્યાય ને આત્મા એક જેવું લાગે છે. એક પણ અનુભવ કરવામાં આવે તો એ અજ્ઞાન ઊભું થાય છે. એ અજ્ઞાન અજ્ઞાન પણ છે. તું અજ્ઞાન ને જ્ઞાન માની તો તારી ભૂલ છે, અને અજ્ઞાન ને સ્વભાવ માને તો પણ અજ્ઞાન છે. એમ જાણજે, શરીરમાં જે તાવ આવ્યો હોય તેમ જાણજે કે તાવ છે, તો ઉપાય કરીને તાવ નો નાશ કરવાનો ઉપાય ઘરે ઔષધ લઈને. પણ આ સમયસાર વાંચીને આત્મા શુદ્ધ છે, એક છે, હવે જ છે, પરિપૂર્ણ છે, કઈ નહીં થી કહ્યું છે. સ્વભાવ દ્રષ્ટિથી કહ્યું છે, પર્યાય દ્રષ્ટિથી, પર્યાય ઉપર લક્ષ રાખે, એકત્વ કરે, ત્યાં સુધી એની પર્યાયમાં અજ્ઞાન છે, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર છે. પણ એ વિભાવ છે, માટે ટળી શકે છે. અજ્ઞાનનું જ્ઞાન કરાવીને અજ્ઞાનનો અભાવ કેમ થાય? અજ્ઞાનનું જ્ઞાન કરાવે ને અજ્ઞાનનો અભાવ કેમ થાય? આ અજ્ઞાન કેમ થાય છે એ બતાવ્યું. તારું અજ્ઞાન કેમ થાય છે? કે દેહ ને આત્મા ભિન્ન થી જતા તું એક માન, પરિણામ થવા યોગ થાય છે, અને માની રહ્યો છો તું મારાથી થાય છે. પરિણામ નો જ્ઞાતા ન હોવા છતાં હું પરિણામ નો જ્ઞાતા છું એમ માને છે, એટલું અજ્ઞાન છે. એક પણ અનુભવ કરતા આ અજ્ઞાન સત્યાર્થ છે, સમય પૂરતું, સમય પૂરતું એ સત છે, એ પણ અજ્ઞાન થવાયું થયું છે. અજ્ઞાન નો આત્મા કરતા નથી. શું કહ્યું આ? પાછું જે અજ્ઞાન થયું એમ કહીને અજ્ઞાન નો તો કરતા આત્મા ખરો કે નહીં? નિરપેક્ષ નહીથી, ભૂતાર્થ નહીથી. આ નવ તત્વ કોઈ પરની અપેક્ષા નહીં, સ્વની પણ અપેક્ષા નથી. અજ્ઞાન કોણે કર્યું? તે આત્માએ કર્યું. અજ્ઞાન નો કરતા આત્મા, જો અજ્ઞાન નો કરતા આત્મા નથી તો પછી એનો ભોગતા પણ નહીં થાય કે અમને ઈષ્ટ છે, અમને વાત મંજૂર છે. અજ્ઞાન થાય છે એક પર્યાયમાં, અજ્ઞાન જ્યાં સુધી થાય છે ત્યાં સુધી થાય છે. જયારે થાય ત્યારે થાય છે, ન થાય તો નથી થતું. એક સમય ન થાય તો કોઈ દી નહી થાય. અજ્ઞાન છે સત્યાર્થે ભૂતાર્થ લખ્યો શબ્દ. કઈ સસલાના સિંગડા નથી, પર્યાયમાં થાય છે. પરથી પણ નહીં ને આત્માથી પણ નહીં. અજ્ઞાન નો કરતા અજ્ઞાન છે, અજ્ઞાન નો કરતા આત્મા નથી. થવાયોગ થાય છે, બધામાં લાગુ પડ્યું. આ નવ તત્વ ભૂતાર્થ ને સત્યાર્થ છે એવું અજ્ઞાન થાય છે જીવને. પણ વિભાવ છે ને એટલે ટળી જાય છે. ઈ કેમ ટળે અજ્ઞાન? આ કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ પર્યાય ઉપર રાખી છે ને, એ કર્તા બુદ્ધિ કેમ ટળે ને એની જ્ઞાતા બુદ્ધિ કેમ ટળે એનો હવે ઉપાય બતાવે છે. અજ્ઞાન થી કર્યું, હવે અજ્ઞાન ના નાશ નો ઉપાય બતાવે છે. અહીંથી આપણે એક મોમો શું કહેતા, નૈરોબી બરાબર. પણ સંસાર નો કેમ અભાવ થાય એ કઈ વાત તમને ખ્યાલ છે? એ ખબર કરતો નથી તો ખોટી વાત છે. નવીનભાઈ વાત તમારી સાચી છે, રાગ ને કરે છે એટલે સંસાર ઉભો થાય છે. પણ એ સંસાર ટળે કેમ કઈ ખબર નથી. અજ્ઞાન થાય છે, અહીંયા અલ્પ વિરામ છે. અજ્ઞાન કેમ ટળે એ શીખવા જેવું છે. અજ્ઞાન તો એને ગળહુલીમાં છે, અનાદિકાળથી અભ્યાસ છે. એક તો બુદ્ધિનો વિભક્ત થઈને આત્માનો અનુભવ કેમ થાય એ વાત એને સાંભળી પણ નથી. એકત્વ વિભક્તની વાત હું સંભળાવીશ. કામ ભોગ બંધન ની કથા તો સાંભળી બધાએ, અને ઉપદેશક પણ એવા એને મળ્યા. આત્મા જ રાગ ને કરે. ઠીક છે, સંસાર અજ્ઞાન ઠીક છે, પણ અજ્ઞાન રાગ ટળે કેમ? અહીંયા સુધી તો અભ્યાસ છે નો. આ એકત્વપણાની બુદ્ધિ તો એને છે કે દે મારો કુટુંબ મારું દીકરા મારા, આ દીકરી મારી, ભાઈ ભગીની ભાર્યા એ બધું મારું, આ મારું કરે ને મરે કે ભાવ મરણે, પણ એનું થતું પાછું એનું ન થાય. અજ્ઞાન સિદ્ધ કર્યું, પણ હવે કે છે કે અજ્ઞાન ટળે કેમ? ઉતાર તે સત્યાગ કર્યું એ પ્રકારનું સ્વભાવને ભૂલીને પરને પોતાનું માને છે ત્યાં સુધી અજ્ઞાન છે, અને એ પર્યાયમાં તું પણ ભોગવે છે. કર્મ નથી ભોગવતો દુઃખ, તેમ ભગવાન આત્મા પણ ભોગવતો એટલી તો દુઃખ ને આત્માની સાથે જુદાય છે, પણ એને જુદાઈની ખ્યાલ આવતો નથી. માટે હું જ દુઃખ ને ભોગવું છું. કોક એવો મગજ નો હોય ને, હલો તું દુઃખ નથી ભોગવતો, તારો બાપ ભોગવે છે એમ કે. અરે ભાઈ સાંભળ તો ખરો, તું આ વાત કોઈ અપૂરો છે? દુઃખ નો ભોગતા પણ અમે ચિત કરીએ છીએ. દુઃખ અજ્ઞાની અજ્ઞાન ભાવથી પર્યાયમાં જ્યાં સુધી રાગની કરતા બુદ્ધિ છે ત્યાં સુધી એના ફળમાં એકાંત દુઃખ ભોગવે છે. સુખનો છાંટો પણ એને પ્રગટ થતો નથી, પણ એ દુઃખ ભોગવે છે ત્યારે આત્મા દુઃખનો અભોગતા રહી ગયો છે. નિરોધના જીવમાં પણ અનંત દુઃખ છે પર્યાયમાં, પણ દ્રવ્યમાં અનંત સુખ છે. તે સુખ સ્વભાવી ભગવાન આત્મા દુઃખ ને ભોગવી શકતો અશક્ય છે. અશક્ય છે કે કથનચિત ના રહી નહીં નહીં સ્વભાવમાં નહીં નવો નહીં થી સિદ્ધિ નહીં થાય, સ્વભાવથી સિદ્ધિ થશે. નહીં માં મર્યાદિત છે બધી વાત. આવશે બધું આમાં આવશે, ઘણું આવશે. આપણે નહીં નો પ્રયોગ કરશું પછી નહીં નો પ્રયોગ છોડી દેશું. હો નહીં નો પ્રયોગ નહીં ને છોડવા માટે છે, નહીં ને વળગી રહેવા માટે. દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ પુસ્તક બહાર પડ્યું છે, એક અભ્યાસી બી રોજનો 7-8 કલાકનો અભ્યાસ કરે છે. મુંબઈ વાળા આવ્યા હતા, અહીંયા આવ્યા હતા એક દિવસ વાંચનમાં, એ ઘેર આવ્યા હતા. સારો અભ્યાસ. એ કે આ અહીંયા સુધી આવીએ છીએ પણ હજી અંદરમાં જવાતો નથી, એનું શું? એક આ પુસ્તક તમને આજે આપ્યો છે એનું વાંચજો, એમાં છે બધું. નહીં છે ને એ સાપેક્ષ છે, આત્માનો સ્વભાવ છે તે નિરપેક્ષ છે. નહીં હંમેશા સાપેક્ષ જ હોય, ભીતર કહેવાય એકાંત નહીં મીઠા નહીં નિરપેક્ષ રહ્યા મીઠા નહીં. નહીં હંમેશા સાપેક્ષ હોય, નિરપેક્ષ ન હોય સાપેક્ષ હોય. અને આત્માનો સ્વભાવ ત્રણે કાળ નિરપેક્ષ છે, અને નહીં ની અપેક્ષા લાગુ પડતી નથી. નહીં થી અનુમાન થાય છે અને જ્ઞાન થી અનુભવ થાય છે. નહીં જુદું ને જ્ઞાન જુદું, નહીં જ્ઞાન થી જ્ઞાન જુદું છે. નહીં જ્ઞાન સુધી તો ત્રિવેદી મુનિ આવ્યો અનંતવા, નવમી ગ્રેડ સુધી થયો. આપણે પ્રયોગ કરશું નહીં નો હમણાં. અહીંયા કરતા બુદ્ધિ થી સત્યાર છે અજ્ઞાન. અને હવે જોજો આ અજ્ઞાન નો નાશ કેમ થાય, અને પછી સમ્યક દ્રષ્ટિ થાય. એ સમ્યક દ્રષ્ટિ નવ તત્વ ને કેવી રીતે જાણે છે, બે વાતામાં આવશે હમણાં. અને એક એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપે જઈને અનુભવ કરતા, એમાં એક પણ અનુભવ કરતા, એમાં તું ને બંધ પર્યાયની એકત્વ બુદ્ધિથી અનુભવ કરતા તે અજ્ઞાન ઉભું થાય છે, મિથ્યાત્વ ઉભું થાય છે, વાત સાચી છે. અને હવે એને ટાળવું હોય તો, અજ્ઞાનને ટાળવું હોય તો ઉપાય શું? એ ઉપાય તારી પાસે જ છે. અને એક જીવ દ્રવ્યના એક નાયક ભાવ, એક નાયક ભાવ, એક નાયક નાયક ભાવની આગળ એક વિશેષણ લગાવે છે. અને એક જીવ દ્રવ્યના સ્વભાવ, એક પર્યાયનો વિભાવ અને દ્રવ્યનો સ્વભાવ. પર્યાય માત્ર વિભાવરૂપ છે, મોક્ષ પણ વિભાવરૂપ છે, વિશેષ ભાવ. વિભાવ એટલે વિશેષ ભાવ, એક સામાન્ય તત્વ છે. એક વિભાવ ભાવ છે ને બીજો એક સ્વભાવ ભાવ છે. આ વિભાવ ભાવ તો ઉત્પન્ન થયા અજ્ઞાન, હવે એ કેમ ટળે ને સમીકરણ શું કેમ, હા એની વિધિ બતાવે છે ત્રીજી લીટીમાં. અને એક ગીધના સ્વભાવની નજીક સ્વભાવની સમીપ જઈને જે જ્ઞાન પર્યાયનો લક્ષ કરીને પર્યાયને જાણતું હતું, પર્યાયનો લક્ષ કરીને પર્યાયને જાણતું હતું, ધ્યાન રાખજો. પછી પર્યાયનું જ્ઞાન તો થશે પણ લક્ષ છૂટી જશે, અપૂરું છે. પર્યાયનું લક્ષ કરી રાગાદી વિગેરે ઉત્પાદનનું લક્ષ કરીને જાણતું હતું, ત્યાં સુધી અજ્ઞાન હતું. હવે પર્યાયનું લક્ષ છૂટી જાય છે અને દ્રવ્ય સ્વભાવનું લક્ષ આવે છે, એનું જ્ઞાન વિષય બદલાવી નાખે છે. પરની વાતો દૂર રહો, પરને તો જ્ઞાન જાણતું જ નથી. એવી કોઈ ચક્ષુ નથી કે પરને જાણે, બે જ ચક્ષુ છે, દ્રવ્યાર્થિક ને પર્યાથી. એક અને એક જીવના જીવ દ્રવ્યના સ્વભાવની નાયકની સ્વભાવની નજીક જઈને જોવામાં આવે, જ્ઞાન વિષય બદલાવી નાખે છે. જ્ઞાન જે વિષય કરતું હતું, ભેદને વિષય કરતું હતું, આ મારું છે, નાને હું કરું છું, નાને હું ભોગવું છું, આને હું જાણું છું, પર્યાય પર લક્ષ હતું. પર્યાયો રહી જાય છે ને લક્ષ ફરી જાય છે, પર્યાયો રહી જાય છે ને લક્ષ ફરી જાય છે. એનું લક્ષ ભેદ ઉપરથી અભેદ ઉપર આવે છે, સામાન્ય ઉપર. વિશેષને જાણવાની ચક્ષુ બંધ થઈ જાય છે જયારે કાળ પાકે છે એનો. એ પણ થવા યોગ થાય છે, એમ જાણવામાં આવે ત્યારે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવી જાય છે, મારાથી કઈ થતું નથી. એક ગીર્ડના સ્વભાવની નજીક જેને અનુભવ કરતા, ઓમાં એક પણ અનુભવ હતો, આમાં ભિન્ન પણ અનુભવ કરે છે, બે ભિન્ન ભિન્ન છે અનુભવ કરતા. તેઓ અભૂતાર્થના સત્ય, તેઓ એટલે નવ તત્વો આત્માના સ્વભાવમાં દેખાતા નથી. પેલા નવ તત્વો એ હતા પર્યાયના ધર્મો, અને માનતો તો આત્માનો ધર્મ. સ્વભાવ અને વિભાવ હતા તો ભિન્ન ભિન્ન, પણ એની એકત્વ પડાની બુદ્ધિ થઈ ગઈ હતી. સ્વભાવ અને વિભાવ ભિન્ન ભિન્ન છે એવું ભેદના હૃદય નહોતો થયો, અને દ્રવ્ય અને પર્યાયમાં એકત્વ બુદ્ધિ હતી. એ જ્યાં પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્ય સામાન્ય લક્ષ કરે છે જીવ, ત્યારે તે નવના ભેદો કોઈ દેખાતા, અભેદમાં ભેદ દ્રષ્ટિગોચર થતા નથી. વિના ભાવા નો દ્રષ્ટા, વિના ભાવા નો દ્રષ્ટા. ભેદ ઉપર દ્રષ્ટિ ગઈ જ્યાં ત્યાં ભેદ દેખાતો નથી. સોનાની પર્યાય ઉપર દ્રષ્ટિ હોય ત્યાં સુધી ભેદ દેખાય, ઘાટ જુદા જુદા. પણ એ ઘાટનું લક્ષ છોડી, અને એ જ વખતે ઘાટ પણ છે અને ઘાટનું લક્ષ છૂટી જાય છે. પેલા સોનું હતું, એ સોનાનું લક્ષ છૂટીને ઘાટ ઉપર લક્ષ હતું. હવે સોનું તો હતું, હવે ઘાટ પણ રહેશે, પણ ઘાટનું લક્ષ છૂટીને સોનાનું લક્ષ આવી ગયું. કે સોનું તો સોનું છે, સોનામાં અનેક ઘાટ દેખાતા નથી. ઘાટ હોવા છતાં ઘાટનું લક્ષ નથી એટલે દેખાતું નથી. જેનું લક્ષ છે એ દેખાય છે, જેનું લક્ષ નથી દેખે છતાં નહીં દેખતો. નવ તત્વના ભેદો છે, પણ ભેદ ઉપર લક્ષ છૂટી જાય છે, અને એક સામાન્ય નાના પરમાત્મા ચૈતન્ય મૂર્તિ આત્મા અંદર બિરાજમાન છે, એના ઉપર ઉપયોગ ઢળી જાય છે, નમી જાય છે, અંદર આવી જાય છે, ત્યારે એની સમીપેજીને અનુભવ કરતા તેવો એટલે નવના ભેદો સામાન્યમાં વિશેષ જ્ઞાતિ છે. જેટલું સામાન્ય છે તેટલો આત્મા છે, પેલા જેટલું વિશેષ છે તેને આત્મા માનતો હતો, હવે જેટલું સામાન્ય છે તેટલો આત્મા છે. સામાન્ય વિશેષ બે થઈને આત્મા છે એમ છે? અજ્ઞાની હતો ક્યાં સુધી? કે ત્યાં સુધી પર્યાય ઉપર લક્ષ હતું. પર્યાય નું અસ્તિત્વ અજ્ઞાન નું કારણ નહોતું, પણ આ પર્યાય મારે છે, આ હું કરું છું એમ પર્યાય ઉપર લક્ષ રાખતો અનાદિકાળ નો સ્વભાવ ને ભૂલી જ ન. હવે એ જ આત્મા પર્યાયનો લક્ષ છોડી દે છે અને એ જીવદ્રવ્યના સ્વભાવની સમીપે જઈને જ્ઞાનાનંદ પરમાત્માને લક્ષમાં લે છે, ત્યારે એ અનુભવ કરતા આ પર્યાયના ભેદો દેખાતા નથી. એટલે પર્યાય તે આત્મા એવી બુદ્ધિ હતી, નીકળી ગઈ. હવે દ્રવ્ય સામાન્ય તે જ હું છું એવી બુદ્ધિ થઈ ગઈ, પણ દ્રવ્ય સામાન્ય જાણનાર જે પર્યાય છે એવું સામાન્ય વિશેષ આત્મા તે હું છું એમ આવતું નથી. પર્યાય જેને પ્રસિદ્ધ કરે છે તે પણ મારો ભેદ, હું તો શ્રીકાળ ભેદ સામાન્ય છું એમ વિશેષની દ્રષ્ટિ ગઈ, સામાન્ય વિશેષની દ્રષ્ટિ ગઈ, સામાન્યની દ્રષ્ટિ થઈ. આ સામાન્યની દ્રષ્ટિ થતા એક નિર્મળ પર્યાય એવી પ્રગટ થાય છે કે સામાન્ય વિશેષને એક સમયમાં જાણે છે એને જ્ઞાનનું જ નહીં તેવું કહેવામાં આવે છે. કે છે અભૂતાર્થ નવના ભેદ મને દેખાતા નથી, કુટુંબ પરિવાર તો દેખાતું નથી, દેવગુરુ શાસ્ત્ર દેખાતા નથી, પંચ પરમેશ્વરી દેખાતા નથી, પણ પરિણામના ભેદો પણ દેખાતા નથી. સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટ થયા એ ભેદો દેખાતા નથી. એકલો અભેદ સામાન્ય દેખાય છે એમાં, જ્ઞાનમાં એકલો સામાન્ય દેખાય છે. એટલે કે સામાન્ય તે હું છું એમ જ્ઞાનમાં પ્રતિભાસે છે. આ વિશેષ ને સામાન્ય વિશેષ હું છું એમ હવે દેખાતું નથી. જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી. જીવનો એકાકાર જે સ્વરૂપ છે, સામાન્ય સામાન્ય જ્ઞાનાન પરમાત્મા જેમાં અનંત ગુણનો પિંડ છે, પર્યાયનો એમાં અભાવ છે. ગુણોનો સદભાવ છે પણ પર્યાયનો એમાં અભાવ છે. એકાકાર સ્વરૂપમાં ગુણીને જોતા એ ગુણ ભેદ દેખાતો નથી ને ગુણની પર્યાય પણ દેખાતી નથી. એકાકાર શુદ્ધાત્મા દેખાય છે, નિર્વિકલ્પ ધ્યાનમાં બીજું કઈ દેખાતું નથી. એમાં સમ્યક દર્શન થઈ ગયું, નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયું, સદુપયોગમાં સમ્યક દર્શન પ્રગટ થયું, પણ સદુપયોગ કાયમ ટકતો નથી. જ્ઞાની થયો, જ્ઞાની તો થયો, જ્ઞાની રહ્યો, પણ સદુપયોગ અંદર ટકાણું નહીં. એટલે અંતરદૃષ્ટિ વડે જોનારને હવે કહે છે બીજો પાઠ, તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થથી એક જીવન પ્રકાશમાન છે. એવી રીતે અંતરદૃષ્ટિથી જોનારને સાધક થઈ ગયો. પેલા અજ્ઞાની હતો, દરિયો સ્વભાવ ઉપર લક્ષ્યું, જ્ઞાની થઈ ગયો. હવે જ્ઞાની થઈ ગયા પછી પેલા કરતા બુદ્ધિ હતી પરિણામમાં, હવે અકર્તા થયો. કરતા થયો તો નિર્મળ પર્યાય નો એ ઉપચાર થી કરતા થયો, અને રાગાદી નો કરતા નહીં પણ કરતા થયો એમ નવ તત્વ ને જાણે છે એમ લેશે. અંદર માં ઉપરથી કહી દીધું, આ ઉપરથી કહ્યું, એમાં કરતા બુદ્ધિ હતી, આમાં કરતા નહીં આવશે, કરતા બુદ્ધિ નહીં આવે. જો અંતરદર્શિથી જોઈએ તો આમાં જ લખેલું છે, આમાં છે તો ઉપરથી અંતરદૃષ્ટિથી જોઈએ તો, એટલે કે પર્યાય ઉપર લખ છોડી અને ભગવાન આત્માને લક્ષ કરીને એને અનુભવ કરતા જોઈએ તો જ્ઞાની થયો, જ્ઞાની થયો, પણ નવ તત્વ નો આત્મામાં અભાવ થયો. પણ નવ તત્વ તો રહ્યા, નવ તત્વ તો રહ્યા, એને કેવી રીતે જાણે છે? એ કે છે જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. નવ તત્વનું અસ્તિત્વ તે વિખ્યાતોનું કારણ નથી. નવ તત્વમાં પર્યાયમાં આત્મબુદ્ધિ કરી અને દ્રવ્ય સ્વભાવમાં આત્મબુદ્ધિ છોડી દેવી તેનું નામ અજ્ઞાન છે. હવે જ્ઞાની થયા પછી નવ તત્વ તો એને છે, થવાયું થાય છે એમ જાણે. પેલા હું કરું છું એમ જાણતો હતો ત્યાં સુધી અજ્ઞાન મિથ્યા દૃષ્ટિ હતો. થવાયું થાય છે એમ જાણીને દ્રવ્ય સ્વભાવમાં ગયો તો કહે છે કે અકર્તા એવો આત્મા જેને જાણે છે તે કરતા થાય છે અને જે જણાય છે તે તેનું કર્મ થાય છે. અંતરદ્રષ્ટિ વડે અનુભવ થયો આત્માને તો પોતાના આત્મા પોતાના જ્ઞાનમાં જણાયું. રાગમાં કે ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાતો પછી અંતરદ્રષ્ટિ વડે એક સામાન્ય જ્ઞાન જે હતું તે બાળક બાળ સૌને પ્રતિભાવ થતો હતો એને પ્રત્યક્ષ થઈને સદુપયોગ થઈને એ અતિન્દ્રિય જ્ઞાનમાં કન્વર્ટ થઈને સામાન્ય ઉપયોગ કન્વર્ટ થાય છે અને વિશેષ ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ તો રોકાઈ જાય છે. એ કન્વર્ટ થતો બાળગોપાલ સૌને જણાય છે ને એ જ્ઞાનમાં એ નથી જણાતું. બધાને જણાય છે અને ઇન્દ્રિય જ્ઞાનમાં જણાતો જ નથી. આત્મા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જ નથી. એમાં જે જણાતો હતો કે જાણનાર જણાય છે એવા પક્ષમાં આવતા પર્યાયનું લક્ષ છૂટું, ઘરે સ્વભાવનો અનુભવ થયો, અંતરદ્રષ્ટિ પ્રગટ થઈ અને આત્માને જાણ્યો તો જે જાણે તે કરતા અને જે જણાય તે કર્મ. રાગની પર્યાય તો કર્મ થતી નથી એને, પણ જ્ઞાનની પર્યાય કર્મ થતી નથી. જાણે તે કરતા અને જણાય તે કર્મ તો શું જણાયું અનુભવના કાળમાં? નાયક જણાનો કે પર્યાય જણાની? રાગ જણાનો કે વિતરાગી પર્યાય જણાની? પર્યાય જણાતી નથી. માટે પર્યાય નિર્વિકલ્પ ધ્યાનમાં કર્મ થતું નથી. એ બધી સવિકલ્પ દશાની વાત છે. આત્મા કરતા અને આત્માનું જ્ઞાન કર્મ એ વ્યવહારની વાત છે. એના કરતા ઉપરની આ વાત ચાલે છે. જાણે તે કરતા અને જણાયો શું જણાયો? દેહ જણાયો નહીં, ગુણસ્થાન જણાના કે નહીં, આઠ કર્મ જણાના છે નથી જણાતું કે છે? એ જણાય છે. લે શું કહ્યું? અમને છે એ જણાય છે. બોલી સાહેબ આ અપૂરો વાત છે. આવું એને કર્યું નથી, આવું એને કર્યું બોલું કે છે એ નથી જણાતું. જ્ઞાની કે છે જણાય છે, બરાબર છે, એને જાણીએ છીએ, છે એને જણાય છે. જે નથી એને હું જાણતો નથી, મારામાં નથી તો હું એને જાણતો નથી. અંદર જાણે તે કરતા ને જણાય તે કરમ. એક વખત તો એક વખત તો નિર્વિકલ્પ ધ્યાનમાં આવી જા, પછી સવિકલ્પમાં આવતા નિર્મળ પર્યાયનો ઉપચારથી કરતા અને પર્યાયનો જ્ઞાતા ઉપચારથી આવશે. પણ અનુપચાર વિના ઉપચાર લાગુ પડતો નથી. પહેલા અનુપચારમાં આવી જા કે પર્યાયનો કરતા નથી અને પર્યાયનો જ્ઞાતા પણ નથી. પર્યાય મારું કર્મ નથી, કેમ કે હું જાણતો નથી. હું એને જાણું તો મારું કર્મ થઈ જાય, અને હું જ્ઞાયક ને જાણું તો જ્ઞાયક મારું કર્મ થાય છે. હવે પર્યાય મારું કર્મ થતું અમારે ઇન્ટરનલ ઇન્ટરકોમ હોય, ટેલિફોન સવારના ફોનમાં આવી અપૂર્વ વાતો પરસ્પર અમારે વચ્ચે થાય. આત્મા જાણનાર છે, બસ જાણનાર છે તો કરતા છે. જાણનારને કરતા કહેવાય, જાણનારને તો કરતા, અને એમાં જણાય શું? જો રાગ જણાય તો અજ્ઞાન કર્મ થઈ ગયું, રાગ જણાય તો કરતાનું કર્મ અજ્ઞાન થઈ ગયું, રાગ થઈ ગયો. એ તો સંસાર છે, એવી કરતા કર્મની પ્રવૃત્તિ તો અનાધિકારથી જીવ કરે છે. રાગ કર્મ થતું નથી. હવે નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે, અંદરમાં પ્રવેશ કરે છે ઉપયોગ, ત્યારે કહે છે કે જાણનારો માટે કરતા, અને જણાયો શું? કે પોતે જ જણાયો. જાણનાર કરતા અને જણાયો પોતે, ઈ કર્મ એ પણ નથી, એ પણ નથી. એવું છે છતાં કોણું તો છે જ નહીં. ઓમાં તો અજ્ઞાનની ઉત્પત્તિ થશે, આમાં જ્ઞાનની ઉત્પત્તિ થશે. કોનું તો છે જ નહીં. હું કરતા ને રાગ મારું કર્મ એ તો છે જ નહીં એમ માને, એ તો અજ્ઞાની થઈ ગયો, થઈ ટીકો અજ્ઞાની. આ તો અંદરમાં જાણનારો પોતે કરતા, અને જણાયો જે જણાય તે કર્મ થાય. જણાયો સામાન્ય સ્વભાવ જણાયો, હા નાયક જણાયો. એવું કરતા અને જણાય છે તે કર્મ એવું છે પણ એવું નથી એમાં અનુભવ થાય છે. એવું છે ત્યાં સુધી અનુભવ ન થાય, ઓલું છે ત્યાં સુધી તો દિલ્હી એની તો વાત શું કરવી. તો અજ્ઞાન ઉત્પન્ન કર્યું. જાણનારો જાણનારો છું માટે કરતા, મેં કોને જાણ્યું? આત્મા જણાય છે મને, મારો આત્મા જણાય છે. કે એવું કરતા અને કર્મ નો ભેદ એમાં નથી. આ પ્રથમ આવે અને પછી નીકળી જાય, પ્રથમ આવે ભેદ, પણ ભેદ રહેતો નથી. એવું સ્વભાવનું જોર ઉપડે અંદરમાં કે એ સ્વસામી સંબંધનો વ્યવહાર પણ છૂટી જાય. હું જાણનાર માટે કરતા અને હું આત્મા જણાયો માટે કર્મ, એમ હોવા છતાં પણ એમ નથી એમાં અનુભવ થાય છે. એટલે હું કરતા ને રાગ મારું કર્મ, હા એ તો દિલ્હી બહુ દૂર છે. ક્યાંના ક્યાં જેવો સ્વભાવને છોડીને, જ્ઞાતા દ્રષ્ટા પોતાના પરમાત્માનું ઓલમન છોડીને, આ અનાદિકાળથી બહાર રખડે છે, અંદરમાં આવતો નથી. અંદરમાં આવતો ખરો, અંદરમાં શું કર્યું છે? કોઈ પણ પદાર્થની વાંછા તને નહીં, કે આ પદાર્થ મને મળે તો હું સુખી ખાઉં, એ વાંછા મટી જશે. એ છે કે આત્મા જાણનાર માટે કરતા અને જણાવ્યો પણ પોતે માટે પોતે કર્મ છે. એવું હોવા છતાં પણ એટલો ભેદ છે નહીં, ભેદમાં એટલો ભેદ દેખાતો નથી. પછી અનુભવ થયા પછી એ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ એને ઉપચારથી કરતા કહેવામાં આવે છે. ઉપચાર છે, અનુપચાર નથી. અને રાગ જેટલો રહ્યો એને કરતા નહીં એ કરે છે, એવો પણ ઉપચાર આવે છે. પણ કરતા નહીં ની સામે અકર્તા નહીં છે, સાચી છે. એટલે કરતા બુદ્ધિ થતી નથી. અને જ્ઞાનની પર્યાયના ભેદો જણાય છે, એ વ્યવહાર છે, એ વ્યવહાર છે. પણ નિશ્ચય જ્ઞાયક જ જણાય છે, એ આત્મા રાખ્યું છે, માટે એમાં જ્ઞાતા બુદ્ધિ થતી નથી. શું કહ્યું? અંતરદ્રષ્ટિથી જોનારને નવ તત્વના ભેદો લખે છે ને, એને જ્ઞાનમાં તો આવ્યું ને, તો લખે છે ને, અમૃત છે, એને જાણીને લખે છે કે નહીં?
જણાય છે ને, જણાય છે તો પણ એને જાણતા, જણાય પણ ન જાણે, જણાય પણ ન જાણે. જણાય પણ ન જાણે કેમ? કે જે જણાય છે એના ઉપર લક્ષ નથી, લક્ષ ફરે જ નહીં જ્ઞાનીનું. અંતરદ્રષ્ટિથી જોનારને
ટાઈમ જણાતો જ નથી.